शरणं मम
तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जिनेश्वर रक्ष रक्ष गुरुदेव
न भोग भवने भ्रमणीयम् न च सुख शयने शयनीयम् आहर्निशं जागरणीयम् आत्महितं मम करणीयम् न जातु दुःखं गणनीयम् न जनिच सौख्यं मननीयम् नवकारजापं त्वरणीयम् आत्महितं मम करणीयम् दुःख सागरे तरणीयम् विपत्ति विपिने भ्रमणीयम् कष्ट पार्वते चरणीयम् आत्महितं मम करणीयम् गहनांधकारे घनांधकारे बंधुजनाय स्थिता गौहरे तत्र मया संचरणीयम् नवकारझापं त्वरणीयम् मनसा सततं स्मरणीयं वचसा सततं वदनीयम् आत्महितं मम करणीयम् आत्महितं मम करणीयम्
हालार तीर्थाधिपति श्री महावीर स्वामी ने नमो नमः, श्री अमीझरा पार्श्वनाथाय नमो नमः। युगो सुधी वसुंधरा ऊपर जेओनी अध्यात्म सौरभ महेकवाणी छे तेवा पूज्य पन्यास जी महाराज ना चरणों मा कोटिशह वंदनो। जीव दया मा रममान एवा पूज्य पन्यास श्री वज्रसेन विजय जी विद्वद्वर्य करुणामयी सकल श्री संघ मा मंगल वर्तावनार बाह्य अभ्यंतर विनय गुणों परत्वेज सदैव आवर्जित सर्वजीवहित चिंतक साधुता थी मगमगता एवा पूज्य पन्यास वज्रसेन विजय जी महाराज ने नमो नमः। आवा मगमगता पूर्ण समुदाय ना प्रधान आचार्य श्रीमद हेमप्रभ सुरीश्वर जी श्रीमद मनमोहन सुरीश्वर जी धुरंधर विजय जी मुनिराज दरेक ने स्मरण में लावी ने त्रिकाण वंदना करूँ छू। अने आप सब जे संयम साधना में निष्दिन शाश्वतो आनंद माणनार वैयावच सस्नेही ज्ञानोपासक अन्य सर्वे श्रमण श्रमणी भगवंतोना चरण कमल में कोटिशह वंदनो। एकला बैठा हो त्यारे पण संतोनी सभा समान लागो एवा आप बधा छो। अने जप योगनी साधनाना अहालेक जगावा रोजनी 50 बांधी नौकारवाड़ी गणवा उपरांत श्री पंच परमेष्ठी महाश्रुत स्कंधनी विविध ध्यान प्रक्रियाओ एवं अनुष्ठानों में मग्न रही 1,00,000 नौकारना आ 20 दिवस में अपूर्व जाप करवा पधारे सर्वे भविजनों ने मारा प्रणाम। जिल्ला देवभूमि द्वारकाना मुकाम वडालिया सिंहण आराधना धामना आ चंदरवा नीचे गई काले सांज थी ज्यार थी आव्या छीए त्यार थी ज आप सौना 7 दिवस थी आप सौना हृदयना तारे तार मा जे नवकारनी 68 अक्षर वर्ण मातृकाओ 8 संपदा 9 पदों ना गुंजन थी जे अहीं आंदोलनों વેરાઈ ગયા છીએ, અત્યારે પરિસર ફેલાઈ રહ્યા છે, એમાં અમે પરિપ્લાવિત થઈ રહ્યા છીએ. એ દિવ્યતાના આંદોલનોમાં અમે પણ અહીંયા ભીંજાવા આવ્યા છીએ. તમારા બધાની આંખોનું તેજ, પગનું જોર, તપસ્યાની સૌરભ અને સોહામણા હસ્તામુખ જોઈને અમને પણ અહીંયા તમારા બધા સાથે બેસીને નવકારના જાપ કરવાનું મન થઈ જાય છે. મનનાથ ત્રાયતે યસ્માત તસ્માત મંત્રઃ પ્રકીર્તતઃ. મનન કરવાથી જે અક્ષરો આપણું રક્ષણ કરે તે અક્ષરોને મંત્ર કહેવામાં આવે છે. પરંતુ નવકાર તો મહામંત્ર છે. તે માત્ર પૌદ્ગલિક અક્ષરો જ નથી, પણ અક્ષરરૂપે ખરેખર એમાં પંચ પરમેષ્ઠી ભગવંતો સ્થિત છે. અને એટલે જ જાપ કરતી વખતે પરમેષ્ઠીઓના સતત સ્વયં સાન્નિધ્યનો આપણને અનુભવ થાય છે. શ્રી નમસ્કાર મહામંત્રના ભક્તિપૂર્વક કરેલા 100,000ના વ્યવસ્થિત જાપથી મંત્રાક્ષરોના અધિષ્ઠાયક દેવો સુધી તે આંદોલનો પહોંચે છે, અને એટલે જ એ પછી તેઓ સાધકને અનેક રીતે સહાયરૂપ બને છે. જેમના ઉપર આપણને ખાસ ભક્તિ હોય, આસ્થા હોય, એવા ગુરુ મહારાજો સમીપેથી મંત્રાક્ષરોનો આ મંત્રાક્ષરોનો પાઠ મેળવવા, એટલે જ શાસ્ત્રોમાં વિધાન છે કે ઉપધ્યાન તપ કરીને એનો અધિકાર મેળવવો. શા માટે? કારણ કે એ પછી જ આ મંત્રાક્ષરોનું ચૈતન્ય આપણા માટે પ્રગટ થાય છે. પછી તો એ વાત સર્વથા નિશ્ચિત થઈ જાય છે કે જપાત સિદ્ધિર, જપાત સિદ્ધિર, જપાત સિદ્ધિર, ન સંશય. 100,000 નૌકારના સામૂહિક જાપ સંપન્ન કરીને જ્યારે આપણે અહીંયાથી આપ બધા સૌ સ્વગૃહે પરત ફરશો ને, ત્યારે જાપને પરિણામે ઉત્પન્ન થયેલી ઉર્જા, એના થકી અપૂર્વ માનસિક શુદ્ધિનો અનુભવ તો અવશ્યમેવ થશે જ. નમસ્કાર મહામંત્રના સમ્યક આરાધક ગુરુ મહારાજ પન્યાશ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્યએ આ પરમ કલ્યાણકર સંપત્તિ પ્રત્યે બહુમાન ઉપસ્થિત થાય અને આપણા હૃદયમાં સ્થિરતા ધારણ કરે એ માટે આ રીતના અનુષ્ઠાનો અનેક વાર કરાવેલ, જે આજે પૂજ્ય શ્રમણ ભગવંતોની નિશ્રામાં આપણને એનો લાભ મળી રહ્યો છે. પૂજ્ય પન્યાસી મહારાજ ત્યારે કહેતા કે આ સાધકે આ મંત્રાક્ષરોમાં એવી રીતે તન્મય થઈ જવું જોઈએ કે સાગરના માછલાઓને જેમ દસે દિશાઓમાં ફક્ત ને ફક્ત પાણી જ દેખાય, જલના આંદોલનો સિવાય એ માછલાને 14 લોકમાં રહેલી બીજી કોઈ પણ વસ્તુઓ ન દેખાય એટલી તન્મયતા આપણને નૌકાર ગણતી વખતે પંચ પરમેષ્ઠીમાં થઈ જવી જોઈએ કે જેથી ધ્વનિના મહાસાગરમાં આપણે પણ ડૂબી ગયા છીએ અને નૌકારના 68 અક્ષરો સિવાય બીજા કોઈ આંદોલનો આપણને સ્પર્શે નહીં એટલી તન્મયતાપૂર્વક આ જાપ કરવાનું કહ્યું છે. નમોપદ એ યોગનું બીજ છે અને અરિહંતાણમ, સિદ્ધાણમ આદિ પંચ પરમેષ્ઠી વાચક જે 5 પદો છે ને, તે અધ્યાત્મના બીજ છે. યોગ શું કરે? ચિત્ત સ્થૈર્ય આપે. અને અધ્યાત્મ શું કરે? ચિત્તની વિશુદ્ધિ આપે. પંચ પરમેષ્ઠીમાં પોતાનો આત્મા, સ્વ આત્મા, અને સ્વ આત્મામાં જ્યારે પંચ પરમેષ્ઠીઓ દેખાવા માંડે, જણાવા માંડે, અનુભવાવા માંડે, ત્યારે નવકાર સિદ્ધ થયેલો જાણવો. અને સર્વ જીવોમાં પોતાનો આત્મા અને પોતાના આત્મામાં સર્વ જીવો જ્યારે દેખાય ત્યારે સામાયિકનો અભ્યાસ સિદ્ધ થયેલો જાણવો. સર્વદાનમાં પરહિત ચિંતારૂપ દાનને સર્વશ્રેષ્ઠ કહેવાયું છે. નૌકારથી આપણે સૌ જીવો પરત્વેના શુભ ભાવના દાતા બનીએ છીએ, એ આપણે દાન આપીએ છીએ. અને તે જીવોના નિમિત્તે આપણે આ કરી શકીએ છીએ એટલે એમનો ઉપકાર માનવો ક્યારેય પણ ન ભૂલીએ આપણે, કારણ કે પન્યાસજી મહારાજ કહેતા કે કૃતજ્ઞતા ગુણ ખીલે છે આ નવકારથી, અને કૃતજ્ઞતા ગુણ અનુભવ્યા સિવાય મોક્ષ માર્ગે ચડાતું જ નથી. નવકારના જાપથી સર્વ જીવો સંગે આપણને મૈત્રી થઈ જાય છે. એકવાર આપણું કોઈ મિત્ર થઈ ગયું પછી એની સાથે આપણે શું ક્યારેય જૂઠું બોલીએ છીએ, ચોરી કરીએ છીએ, આળ આપીએ છીએ, 18 પાપ સ્થાનકો પછી એની સાથે આપણે કોઈ દિવસ વર્તતા નથી. તો જો 14 રાજલોકના દરેક જીવો પન્યાસજી મહારાજે જેવી રીતે દરેક સાથે મૈત્રી કરી, એવી પરમોચ્ચ કક્ષાની મૈત્રી જો આપણને પણ થઈ જાય તો પછી આ 18 પાપ સ્થાનકો સેવા જેવું કંઈ રહે જ નહીં. કેવી રીતે આપણે આપણા મિત્રો સાથે આપણે કંઈ પણ વસ્તુ કરી શકીએ, એટલે આશ્રવો સેવવા માટેનો માર્ગ બંધ કરે છે આ નવકાર મંત્ર. કારણ કે નવકાર મંત્રથી સર્વ જીવ હિત ચિંતા થાય છે, અને સર્વ જીવોમાં આપણે ને આપણે આપણામાં સર્વ જીવો દેખાય છે અને મૈત્રી સધાઈ જાય છે. હવે સંવર બંધ, આશ્રવ બંધ થયો, એના પરિણામે નવા કર્મ આવતા બંધ થઈ ગયા. જૂના કર્મોની નિર્જરા સમતા ભાવે થવાની શરૂ થઈ. કારણ કે સામાયિક, આપણે જેમ પહેલાં હમણાં અધ્યાત્મનું બીજ છે પંચ પરમેષ્ઠી, તો સામાયિક પણ સિદ્ધ થઈ ગઈ એટલે સમતા સિદ્ધ થઈ ગઈ એટલે નિર્જરા થવા માંડી સમતાપૂર્વક. સાહેબજી આજે જ કહ્યું એમ કે કર્મનો સિદ્ધાંત જેને યથા તથ બરાબર સમજાયો છે, એને પોતાની સાથે જે પણ કંઈ થાય છે એ ફક્ત ને ફક્ત મારા કર્મોને કારણે થાય છે એ પરમ સત્ય સમજાઈ ગયું હોય છે. એટલે આશ્રવ બંધ થયું, નિર્જરા બંધ થઈ, નિર્જરા થવા માંડી, અને સર્વ કર્મોનો ક્ષય કરી આત્મા જ, જેમ સાહેબજી કહ્યું એમ જ, પરમાત્મા પદને પામવા સડસડાટ ગતિ કરી શકે છે. અમારા પૂજ્ય ભાઈ પિતાજી શશિકાંતભાઈ રોજ અમને કહેતા કે જ્યારે નમસ્કાર મહામંત્ર ગણો છો ને ત્યારે એની અર્થ સંકલનામાં પણ પડવાની જરૂર નથી. એકવાર સમજી લીધો અર્થ, હવે કોઈ, કારણ કે આ 68 અક્ષરો એ વર્ણ માતૃકા છે, બસ એને સેવો. સાકર હોય સાકર, જેમ સાહેબજી આજે પેંડાની વાત કરી, કોઈ વનવાસી હોય અહીંયા આવે જેણે ક્યારેય સાકર પેંડો કશું જ ચાખ્યું નથી, અહીંયા આવે અને આપણે એને સાકર ચખાડીએ, એને કોઈ વૈજ્ઞાનિક પૃથક્કરણ ખબર નથી કે સાકરમાં કયા કયા કોન્સ્ટિટ્યુઅન્ટ્સ કેટલા ભાગમાં કેવી રીતે છે એમાં, એટલે આ એક સાકરનો તત્વ બન્યું છે. એની સંયોજનમાં એ પડતો નથી, છતાં પણ એને એ સાકર ગળી તો લાગે જ છે ને. એવી જ રીતે નમસ્કાર મહામંત્રની અર્થ સંકલનામાં પણ પડ્યા વગર આપણે 68 અક્ષરો સેવવાની શાસ્ત્ર છૂટ આપે છે. તે કારણ કે તે અક્ષરો અનાદિ સિદ્ધ છે, શાશ્વતીમાં તેનો મહામંગલ ધ્વનિ ચાલુ જ છે, ચાલુ જ છે. આપણને 24 તો ફક્ત 3 જ ખબર છે, અતીત વર્તમાન ને અનાગત, પણ અનંતકાળથી શાશ્વતીમાં બજી રહેલી આ નવકાર મહામંત્રની વીણા ના નાદમાં જ્યારે આપણે નવકાર મંત્ર બોલીએ છીએ ત્યારે આપણા ધ્વનિમાં એનો નાદ તાર તાર એક તાર થઈ જાય છે, જેથી એ શાશ્વતીમાં જે અનંતકાળથી બજી રહેલી વીણા છે એમાં આપણી હૃદય વીણા જોડાઈ જાય છે, અને તેથી તે અનાદિ સિદ્ધતા આપણામાં પ્રવેશ કરે છે. જીવ માત્રની કલ્યાણની ભાવના એટલે જ વેગ પકડે છે, અને પછી જીવને બીજા જીવ વચ્ચેની અલગતા સાલવા માંડે છે. તે અલગતાને પોષનાર સ્વાર્થ સમાદુર્ભાવને પછી આપણા પોતાના મનમાં પ્રવેશ કરતો હોય ને ત્યાં જ આપણને કંપારી છૂટી જાય છે કે હું આ એકલા મારું વિચારું છું, આ ન ચાલે. અને એ પછી સાધકને સર્વ જીવોના હિતથી અલગ એવો સ્વહિતમાં કોઈ જ રસ રહેતો નથી. પણ બીજ વાવ્યા વિના ધાન્ય ઉગે ના તેમ હૃદયભૂમિમાં નૌકારના 68 અક્ષરો દ્વારા પંચ પરમેષ્ઠીના ગુણો પરત્વેનો આદર ભાવ, બહુમાન ભાવ, એના રૂપી બીજની વાવણી કરવાની છે આ અનુષ્ઠાનથી. પૂજ્ય ગુરુ ભગવંતોની ગમે એટલી વૃષ્ટિ થાય અને આપણી મનોભૂમિએ ગમે એટલી શુદ્ધ કરે, પણ એમની કૃપાથી ભૂમિ શુદ્ધ થઈ ગઈ, વૃષ્ટિ પણ થઈ, પણ જો આપણે બીજ વાવેલું નહીં હોય તો કઈ રીતે હજારો ઉપાયોથી પણ કો મોક્ષ નામનું ધાન્ય ઉગી નહીં શકે. વપનમ ધર્મ બીજસ્ય સત્પ્રશંસાદી તદ્ગતમ. સત્પુરુષોમાં રહેલા ગુણો પ્રત્યેની પ્રશંસા જ ધર્મ બીજના સાચા વાવેતર રૂપ છે. નૌકારને ચિંતામણી, કામધેનુ કે કલ્પવૃક્ષથી પણ અધિક શા માટે કહ્યું છે? કારણ કે આપણે કદાચ ચિંતામણી કે કલ્પવૃક્ષ પાસે તો જેટલું માંગીએ એટલું જ મળે, પણ નૌકાર તો ન માંગીએ તો પણ, માંગીએ તો માંગ્યા કરતાં પણ અનંતુ અધિક ગણું આપવાવાળો મહામંત્ર છે. કારણ કે ગુણ બહુમાનના ભાવ સહિતનું નમસ્કારનું પુનઃ પુનઃ રટણ એક બાજુ પુણ્યને તો વધારે જ છે, તો બીજી બાજુ પાપનો નાશ કરે છે. પાપ 18 પાપસ્થાનકમાં સૌથી મુખ્ય છે, 4 કષાય. આપણને ખબર છે કે ક્રોધ ક્યાં રહે? ક્રોધ રહે કપાળમાં. ક્રોધ આવે એટલે આપણને આમ થઈ જાય. ક્રોધનું સ્થાન આપણા દેહમાં છે કપાળ. એવી રીતે માન ક્યાં રહે? ગરદનમાં. આમ આઈ એમ સમથિંગ, ટાઈટ થઈ જાય કોલર, અભિમાન, માન. માયા ક્યાં રહે? હૈયામાં. કારણ કે હું માયા કરતી હોઉં ને તો મારા હૃદય સિવાય કોઈને ખબર ન પડે કે હું અત્યારે કોઈ જાતની માયા આચરી રહી છું. મારા હૈયા સિવાય કોઈને ખબર ન હોય તો માયાનું સ્થાન છે આપણા શરીરમાં હૈયામાં. અને લોભ ક્યાં રહે ખબર છે? સર્વાંગમાં. પાંચે પાંચ ઇન્દ્રિયો લોભવૃત્તિને કારણે પોતાની જે તૃષ્ણા છે ને પાંચે પાંચ ઇન્દ્રિયોની એ મૂકી નથી શકતું. તો નવમું પાપ લોભ અને 18મું પાપસ્થાનક મિથ્યાત્વ. 18 પાપસ્થાનકમાં સૌથી મોટા પાપ આવે છે એમ પન્યાસજી મહારાજ એમની રોજ નિશીમાં લખે છે. હવે આ લોભ અને મિથ્યાત્વ એ બંને નૌકારથી કેવી રીતે જાય? તો નૌકાર ગણીએ ને પછી એક જ લોભ બાકી રહે, મુક્તિ સુખ લોભ. એના સિવાય કોઈ લોભ પછી રહેતો જ નથી આપણને. તે અને એ દરેક દુનિયાવી લોભનો તો નાશ જ કરી દે છે. અને મિથ્યાત્વ એટલે શું? તો પાપને પાપ ન માનીએ એ મિથ્યાત્વ, પાપને પુણ્ય માનીએ એ મિથ્યાત્વ, પુણ્યને પુણ્ય ન માનીએ એ મિથ્યાત્વ, અને પુણ્યને જ પાપ માનીએ એ મિથ્યાત્વ. તો નૌકારના જાપ તો તત્વત્રય, સુદેવ, સુગુરુ, સુધર્મ, અને રત્નત્રય, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એ શુદ્ધ ધર્મ ઉપર પ્રેમ જગાવે છે. તો શુદ્ધ તત્વ ઉપર પ્રેમ જાગે એટલે મિથ્યાત્વ ભાગે જ, પછી એ રહી ન શકે. લોભ ગયો, મિથ્યાત્વ ગયો, બીજા 16 તો જે પાપ બાંધવાના આશ્રવો છે એ પછી એની મેળે ક્રમશઃ ધીમે ધીમે ઓછા થઈને જતા જ રહેશે. હવે 9 પ્રકારે પુણ્ય છે આપણને ખબર છે. અન્ન પુણ્ય, પાણ પુણ્ય, લયણ પુણ્ય, વત્થ પુણ્ય, મન વચન કાય નમસ્કાર પુણ્ય, બરાબર. નમસ્કારમાં એ સન્માનનું દાન છે જે બધા જ દાનમાં ચડિયાતું છે, 9મું પુણ્ય નમસ્કાર પુણ્ય. નમો 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 અને કોને નમો? પંચ પરમેષ્ઠિયોને. થાણાંગ સૂત્રમાં કહ્યું છે, શ્રી થાણાંગ સૂત્ર કહે છે કે જીવનમાં એકાગ્રતા અને સમર્પણપૂર્વક બે બહુ મુખ્ય શબ્દો છે સમજવા જેવા, એકાગ્રતા અને સમર્પણ. જો એ બે સહિત લાખો કરોડો નમસ્કાર જો નૌકાર દ્વારા પંચ પરમેષ્ઠી ભગવંતોને જાય આપવામાં આવે તો એ માનવ દેવથી પણ ભાગ્યમાં ચડી જાય. તો આ બે શબ્દ આપણે થોડાક સમજીએ કે સમર્પણ એટલે શું. તો એક અમસ્ત આપણો નાનકડો દાખલો લઈએ કે આપણે જ્યારે અહીંયાથી પાલિતાણા કે શંખેશ્વર કે અમેરિકા કે લંડન ગમે ત્યાં આપણે કોઈ વાહનમાં બેસીને મુસાફરી કરવા માટે જઈએ કે પછી કોઈ નાવમાં બેસી ગયા અને મુસાફરી શરૂ કરી, તો આપણી સાથે જે સામાનનું પોટલું હોય એ નાવમાં બેઠા પછી પણ આપણા માથે જ રાખશું ને કે બાજુમાં મૂકી દેશું? બાજુમાં મૂકી દેશું. ફ્લાઇટ હશે તો અંદર આપી દેશું, ઉપર રાખી દેશું. ગાડી હશે તો ડિક્કીમાં, કરિયર પર આપણે માથે રાખતા નથી. તો જે વાહનમાં બેઠા એ ડ્રાઈવર ઉપર, એ વાહન ઉપર આપણને એટલો વિશ્વાસ, એટલી શ્રદ્ધા છે કે આપણે સાથે લાવેલા સામાનનું પોટલું પછી આપણે માથા પર રાખતા નથી. તો નૌકાર રૂપી નાવમાં બેઠા પછી આ સંસાર સમુદ્રમાંથી તરવા માટે, નૌકાર રૂપી નાવમાં બેઠા પછી સંસાર રૂપી પોટલું આપણા માથે ન રખાય, એટલું સમર્પણ હોવું જોઈએ કે હવે આ નૌકારની 68 વર્ણ માતૃકાઓ જ મારા બધા જ કાજ સિદ્ધ કરી દેશે. આપણે ઘઉં વાવીએ તો સામાન્યપણે આજુબાજુમાં ઘાસ તો ઉગવાનું જ, તો એવી રીતે એ જે આજુબાજુમાં ઘાસ છે ને એ પુણ્ય છે, એ તો થશે જ નૌકાર ગણીએ એટલે એ કાંઈ મોટી વાત નથી. આપણે તો ઘઉંનો પાક લેવો છે, આપણે તો માઇલસ્ટોન્સ તો સિદ્ધિઓના આવ્યા કરશે નૌકાર ગણશું ને આવી રીતે, એટલે પણ ત્યાં અટકી જવાનું નથી. કારણ કે આપણો મેઇન ગોલ શું છે? સિદ્ધશીલા. મોક્ષ સિવાય બીજું કશું જ માંગવાનું નથી. કારણ કે રાજા પાસે જઈને આપણે ક્યારેય એવું નથી માંગતા કે મને બે પૈસા આપો. ઉત્કૃષ્ટ સર્વશ્રેષ્ઠ મોક્ષ સિવાય પ્રભુ પાસે, પંચ પરમેષ્ઠી પાસે આપણે બીજી કશાયની માંગણી ન કરાય. તો ભવસાગર પાર ઉતારવા નાવરૂપી નૌકારમાં એકવાર બેઠા પછી પૂર્ણ સમર્પણ. ચિંતા કે ટેન્શનના પોટલા હવે માથે રખાય નહીં. અને એકવાર જ્યારે ખરેખર સમર્પિત થઈ જઈએ છીએ ને પછી જે ચમત્કારો સર્જાય છે ને એ તો ફક્ત અનુભૂતિ ગમ્ય જ છે. અને એકાગ્રતા એટલે કેવી એકાગ્રતા? કે આપણે અહીંયા તો વડાલિયા સિંહણમાં તો એક તો પાણીની પણ થોડી તકલીફ છે, અહીંયા કૂવા નદીએથી બહેનો પનિહારીઓ માથા ઉપર નદી કે વાવ કે તળાવમાંથી પાણી ભરીને આવતી આપણે ઘણી વાર જોઈએ છીએ. માથા પર એક બે ત્રણ હાંડા બેડા હેલ હોય, સખીઓ સાથે હાથ થાળી દેતી, પોતાના સંસારની વાતો કરતી, પોતાની બલમાની બાળકોની સાસુ નણંદની કેટલીય સંસારની વાતો કરતી, હસતી હસતી એકબીજાને તાળી દેતી, ચાલતી ચાલતી જ્યારે ઘર તરફ જતી હોય છે ને ત્યારે એનું પૂર્ણપણે ધ્યાન તો પેલું બેડામાંથી પાણી બહાર છલકાઈ ન જાય, કે બેડાનું હાંડા બેડાનું બેલેન્સ ચૂકાઈ ન જાય એના ઉપર જ હોય છે. એવી એકાગ્રતાથી જ્યારે આ નૌકારના 68 અક્ષરો આપણા 7 ચક્રમાં એકવાર સ્થાપિત થઈ જાય અને મૂલાધારથી સહસ્ત્રાર સુધી 5-7 ચક્રમાં પંચ પરમેષ્ઠીઓ સિવાય બીજો કોઈ આંદોલનોનો ધ્વનિ બહાર ન આવે કે આપણું આજ્ઞા ચક્ર ફરવા માંડે ને તો ત્યાંથી પણ ધ્વનિ એ જ આવે, અરિહંત અરિહંત અરિહંત. એવી એકાગ્રતાપૂર્વક જ્યારે આપણા સહસ્ત્રારમાં પણ નૌકાર મહામંત્ર સ્થપાઈ ગયો પછી આપણે પણ સંસારમાં ગમે એ કામ કરતા હોઈએ, લગ્ન પ્રસંગે ગયા હોઈએ, સ્મશાનમાં ગયા હોઈએ, ત્યારે બહાર ગમે મિત્રોને તાળી આપતા વાતો કરતા હોઈએ, પણ આપણી એકાગ્રતા, આપણું ધ્યાન તો એમાં જ હોય કે મારી ચિત્તની પ્રસન્નતા છલકાતી નથી, ક્યાંય વિષાદના ક્યાંય પણ વાદળો આવી જતા નથી, કારણ કે હું તો સોંપાઈ ગઈ છું નવકારને. હવે મારે કોઈ જાતની ચિંતા કરવાની નથી, મારું પોટલું નાવમાં બાજુ પર મૂકી દીધું છે. અને આપણે ગમે એ કામ કરતા હોઈએ, અનવરત જાપ અંદર ફક્ત ને ફક્ત નવકારના ચાલતા હોય. મક્ષેડિયો પથ્થર જોયો છે કોઈએ? મક્ષેડિયો પથ્થર એવો હોય કે પાણી મારે ને તો પણ કોરો ને કોરો, એને પાણી સ્પર્શે જ નહીં. તો એવી રીતે આપણા જીવનમાં પણ સંસાર જલ મહાસાગરથી આપણે એકદમ અલિપ્ત રહેવાનું છે. બહાર જે પણ કાંઈ થાય, સર્વે જીવાહા કર્માધીનાહા, એક જ મંત્ર બસ આ યાદ રાખીએ, આપણી સ્મૃતિમાં સતત એનો દીપક જલતો રહે. આપણી સાથે જે પણ કરે છે એ જીવો પણ કર્માધીન છે, અને મારા કર્મને કારણે જ આ ઉદયમાં આવી રહ્યું છે, તો આપણું ગાગરનું પાણી જરા પણ છલકાશે નહીં. ન ક્રોધ માન માયા લોભ કાંઈ જ કશાય વિષયોમાં આપણું મન જશે નહીં. પૂજ્ય ગુરુ મહારાજે આજે જ કહ્યું, આત્મ સ્વભાવમાં રહેવું, કેટલી મોટી વાત કરી દીધી. એકવાર છે ને અમે સાહેબ પન્યાજી મહારાજને પૂછ્યું હતું કે સાહેબજી જાપ ક્યાં સુધી કરવા, તો એમણે બહુ સરસ જવાબ આપ્યો કે જ્યારે તે આપોઆપ થવા લાગે ત્યાં સુધી. તમને ખબર ન હોય કે તમે કોઈ સાથે વાત કરતા હો અને જ્યારે તમે બોલતા ચૂપ થાવ ને એ બોલતો હોય, અને ત્યારે આપણું ધ્યાન જાય, એસુ પંચ નમકારો સવપા, અંદરથી તો ચાલે છે. અરે આ અજપા જાપ ક્યારથી ચાલુ થઈ ગયા? ત્યાં સુધી આ નવકારનો 1,00,000નો જાપ આપણે પૂરો થશે ને, એ ઇન્ટરવલ છે, એ કાંઈ એન્ડ નથી, તો શરૂઆત છે સચ. એટલે આપણે એમાં ને એમાં આગળ વધવાનું જ છે. ઘણીવાર એવું થાય કે નવકારની અનુપ્રેક્ષાઓ લખતી વખતે, આ રોજનીશી હું રોજ વાંચું ને, દરરોજ 3.5 કરોડ આમ રૂવાડા ઊભા થઈ જાય, એક એક અનુપ્રેક્ષા વાંચીને આંખમાંથી અશ્રુ ધારા જતી રહે. એમ થાય કે એની કલમને, એની શાહીને ઘોડા પુરાવતા હશે, નહીતર 1,68 અક્ષર ઉપર આમ 200 પાનાની 68થી વધુ ડાયરીઓ કઈ રીતે લખી શકાય? અને એ બધું એમણે કોની માટે લખ્યું? આપણા માટે. આપણા માટે નાવ તૈયાર કરી દીધી. બસ હવે તમે કોઈ પૃથક્કરણમાં ન જશો. આપણે નાના હતા ને ત્યારે આપણા મમ્મીએ પપ્પાએ આપણને થોડુંક કીધું કે બેટા આ પાણી છે ને ઉકળતું કહેવાય, એમાં હાથ નાખીએ ને તો દાઝી જવાય. આપણા પપ્પાએ કીધું કે જંગલમાં કાંટા કાંકરા હોય ને મોજડી પહેરીને ચલાય, નહીંતર આપણને વાગી જાય. કેટલી બધી વસ્તુ આપણને એમ કે ભાઈ ભૂખ લાગે તો ખાવાનું ખવાય, તરસ લાગે તો પાણી પીવાય, કેટલી બધી વસ્તુ આપણને શીખવાડી. તો આપણે એ બધું માન્યું એટલે શું થયું? આપણે ક્યાંય અત્યારે સંસારમાં કોઈ દિવસ દાઝ્યા નહીં, કાંઈ ન થયું, કાંટા કાંકરા વાગ્યા નહીં. તો સાહેબજીએ આ રેડી રેકનર એવી ડાયરીઓ, નૌકારની અનુપ્રેક્ષાઓ આપીને એમ કહ્યું છે કે પ્રભુ તો જગત જનની છે, આપણે ફક્ત આ ભવની માતાનું માનીને આટલા બચી ગયા. આપણા ગુરુ એ પણ માતા છે, એનું માનીને આપણે કેટલા નવા કર્મો બાંધવામાંથી બચી ગયા છીએ. તો પ્રભુ તો જગત જનની છે, તેમને આપણા આત્માને વિષય કશાયના ઘાવ ન લાગી જાય, રાગ દ્વેષથી આપણો આત્મા દાઝી ન જાય, અને પાપ પુણ્યના કાંટા કાંકરા આપણને વાગ્યા ન કરે, તેથી આગમોમાં ઉપદેશ આપ્યો, દાન શીલ તપ ભાવરૂપી ધર્મ કરો. કહ્યું કે સર્વ આત્માને સમાન ગણો, સ્વાધ્યાય જપ સાધના તપસ્યા વગેરેથી પોતાના આત્માના દ્રવ્યને શુદ્ધ કર્યો, અને એ રીતે મોક્ષ માર્ગ આપણને દેખાડ્યો. તો કેમ આ જગત જનનીએ જે કીધું એ માનવામાં આપણી શ્રદ્ધા ખૂટે છે? અને એનો ખટકો પણ ઓછો છે. ક્યારેક કોકવાર થઈ જાય, પણ બૃહદ ભાવે તો ભૂલાય જ જાય કે આપણે આ કરવાનું નથી. સાહેબજીના વ્યાખ્યાનો આપણને કેટલા ચોમાસા થયા, 50, 60, 70, 75, એટલા ચોમાસા સુધી આ બધા શ્રમણ ભગવંતોએ વૃષ્ટિ કરી 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 કરીને વાવણી યોગ્ય આપણા આત્માની, આપણા ચિત્તની ભૂમિ તો બનાવી દીધી, પણ બીજ તો આપણે જ વાવવાનું છે, એ વાત નક્કી જ છે. તો આ શ્રદ્ધા ખૂટશે એ નહીં ચાલે. પૂર્વ સૂરી ભગવંતોએ રચેલા, આજે સાહેબજીએ કહ્યું યશો વિજય, કેટલા બધાના પૂર્વ સૂરી ભગવંતોના નામ લીધા, એ દરેકને વંદના કરીને મને એમ થાય કે પૂર્વ સૂરી ભગવંતોની કેટલું આપણે કૃતજ્ઞતા માનવાની છે. એવી જ રીતે કેવા કેવા શ્રાવકો થઈ ગયા છે કે આપણે તરવા માટેના નિમિત્ત સમા તીર્થો, મંદિરો, પ્રભુની જીન પ્રતિમાજીઓ, કેવું કેવું અત્યારે આપણને નિમિત્ત માટે કેટલું, અને એમાં આવા અનુષ્ઠાનો આમ તૈયાર છે, બસ આપણે જ લેવાની વાર છે. તો અંધારાની ગમે એટલી દાદાગીરી હોય, નવકાર સમા દીપકની સામે આ ગાઢ અંધારાને જવું જ પડે છે. અને એકવાર આમ તો છે ને, અંધારાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. અંધારું એટલે શું? અજવાળાનો અભાવ. અંધારું કોઈ વસ્તુ છે જ નહીં, ખાલી ત્યાં અજવાળું નથી. એટલે બસ આપણે પણ આ નવકારની નાવમાં બેસીને સમર્પણ અને એકાગ્રતાપૂર્વક આ જગતજનની એવા પ્રભુના ઉપદેશને માનીને નવકારમાં આપણા ચિત્તને એવું પરોવી દઈએ કે એક નહીં 68 વર્ણના બીજ અંદર એવા ઊંડા વવાઈ જાય કે આ જન્મમાં નહીં ભવો ભવ તે બીજમાંથી અંકુરા ફૂટ્યા કરે અને છેલ્લે મોક્ષ ફળ આપણને પ્રાપ્ત થાય. મધરાત હોય કે બપોર હોય, નાવિક હોય, મધદરિયે હોય, તોફાન હોય કે ના હોય, એનું ધ્યાન ક્યાં હોય? સતત ધ્રુવના તારા ઉપર. એવો જ ધ્રુવનો તારો શ્રી નમસ્કાર મહામંત્ર છે. આપણને પારિજાતના પમરાજ જેવી શ્રમણ ભગવંતોની વાણીનો શ્રવણ યોગ કેટલાય ચોમાસા સુધી મળ્યા કર્યો છે. માલેગાંવના સંઘમાં પોતાની જીવીબાના કેડમાં જ્યારે તેડાયેલા હતા ત્યારે સૌ પ્રથમવાર ગુરુ મહારાજના દર્શન કરનાર મહાભાગ્યશાળી આતમ પૂજ્ય પન્યાશ્રી વજ્રસેન વિજયજીએ ત્યારથી એ જ ધ્રુવના તારાને સતત પોતાની નજરમાં રાખ્યો. તો 13 વર્ષની ઉંમરથી જ તેઓ નિશ્રા પામ્યા પૂજ્ય પન્યાસજી મહારાજને. તેઓ 6 વર્ષના હતા ને ત્યારે જ એના મોઢે જ આ સાંભળેલું છે, કદાચ આપણને બધાને ખબર હશે, પણ ફરી ફરીને અનુમોદ ના કરીએ કે 6 વર્ષના હતા ને ત્યારથી જ પાલીતાણામાં પૂરીબાઈ કે ખુશાલ ભવનમાં પેલું ઓરડો રાખ્યો હોય, પોતાનો એક રૂમ હોય, અને જીવીબાઈ અંદર રસોડામાં સરસ મજાનું બધું વોરાવા માટે પોતાના બધા મહેમાનો, શ્રમણ ભગવંતો માટે જે પણ બનાવ્યું હોય એ બપોર પડે ને 12 વાગે એટલે પાટલો લઈને બેસી જાય. એક નાનકડો છોકરો આપણે કલ્પનામાં તો લાવીએ, શું એના પૂર્વજન્મની આરાધના હશે. પાટલા ઉપર બેસી જાય અને રોજના 20 કિલો પપૈયા, 20 કિલો શાક, 20 કિલો દૂધ, અને જીવીબાએ ઘીથી મગમગતી સોડમથી બનાવેલી 100 રોટલીઓ, એ એકલા ઓરાવે, એકલા ઓરાવે 6 વર્ષની ઉંમર. અને એ કેશુ આજે ગુરુ કૃપાથી સમતા સાગર બની, કરુણા રત્નાકર બની આપણને બધાને કેટલી નિશ્રા, આપણને એના જે આશીર્વાદની કૃપાનું દાન આપી રહ્યા છે, તો એની માટે તો આપણે પણ ધન્ય પુણ્યા છીએ. ખરેખર હું આપણા જ પુણ્યની અનુમોદના કરું છું. તેઓને જે શ્રદ્ધા છે ને કે ભગવાન જ આપણું યોગક્ષેમ કરી રહ્યા છે, બસ એ શ્રદ્ધા પણ નીકળી છે, પ્રગટી છે આ નવકાર મહામંત્રના અનવરત જાપથી જ. પાટણમાં જ્યાં પન્યાસજી મહારાજનું ઘર છે ત્યાં કબૂતરો ચણે ને, તો એની ચોકી કોણ કરે ખબર છે? કૂતરાઓ. કેવો મૈત્રી ભાવ ત્યાં વવાયો હશે કૂતરાઓથી. તો આપણે તો કૂતરાઓને ભગાડીએ કે ભાઈ અહીંયા બિલ્લી ન આવે, કૂતરા ના આવે, કારણ કે કબૂતરો ચણે છે. ત્યાં તો ચોકી જ કૂતરાઓ કરે. પરમ ભદ્રંકર શ્રી નવકાર જે ગણતા હતા એવા ગુરુ મહારાજના ઘર પાસે આટલા 60-70-80 વર્ષ પછી પણ એના ચોકમાં જે ચબૂતરો છે ત્યાં અમે હમણાં જ ગયા હતા, ને હજુ પણ એ પ્રભાવ શું વિશિષ્ટ હશે કે હજુ પણ કબૂતરો ચણે ને ચારે બાજુ કૂતરાઓ ચોકી કરવા બેસી જાય. આ છે મૈત્રી ભાવ. સવારે ઉઠીએ કે મહામંગળ રૂપ નવકાર ગણીએ, જે નાસિકાથી આપણો શ્વાસોશ્વાસ ચાલતો હોય ને એ બાજુનો પગ સૌ પ્રથમ ભૂમિ ઉપર મૂકીએ. સૂતા 7 અને ઉઠતા 8 નવકાર અવશ્ય ગણવા એવું શા માટે કીધું છે? કે 7 ભયોનો નાશ થાય છે સૂતી વખતે. જે આપણને એમ હોય કે રાતના ઊંઘમાં આમ થશે કે સવારે ઉઠ્યા પછી આગલા દિવસમાં મને આ 7 જાતના ભય સતાવશે, તો એ 7 ભયનો નાશ કરવા સૂતી વખતે 7 નવકાર અને ઉઠતી વખતે 8 નવકાર કે હવે હું ઉઠું છું, ભૂમિ પર પગ મૂકું છું, મારા માટે 8 કર્મ બાંધવાની ભૂમિ મેદાન ખુલ્લું છે હવે. પણ હે પ્રભુ, હું એ 8 કર્મ હવે મારે નથી બાંધવા, બસ મારે બધા કર્મોની નિર્જરા કરીને મોક્ષે પહોંચવું છે. તો એ જે ગણ્યા, તો એ નવકાર ગણીએ ને તો નકાર ન આવે. પન્યાસજી મહારાજ ક્યારેય પણ નહીં, નથી, ના એવો શબ્દ પ્રયોગ ક્યારે કરતા જ નહીં. અને હકારમાંથી ઓમકાર આવે. ઓમકાર એટલે શું? અ વત્તા ઉ વત્તા મ એટલે ઓમ. અ એટલે અરિહંત, અશરીરી આચાર્ય. ત્રણ પરમેષ્ઠી થઈ ગયા, અરિહંત સિદ્ધ આચાર્ય, અરિહંત અશરીરી આચાર્ય. અ વત્તા ઉ, ઉવજ્જાય, ઉપાધ્યાયજી ભગવંતો. અને મ સમસ્ત મુનિગણ. પંચ પરમેષ્ઠીઓનો એક જ અક્ષરમાં સમાવેશ થઈ ગયો છે ઓમમાં. સાહેબજી આજે કેટલા સરસ અહીંયા ઓમના આંદોલનો ફેલાવ્યા છે. તો એ ઓમકાર ઉઠે છે પંચ પરમેષ્ઠીના ગુણોના બહુમાનમાંથી. તો નવકાર ગણે ને નકાર ન આવે. જેને નકાર ન આવે એટલે હકાર જ રહ્યો. હકારમાંથી ઓમકાર પ્રગટે. આપણને બધાને ખબર છે નવકારનો એક અક્ષર તો કે 7 સાગરોપમનું પા ભણે, એક પદ 50 સાગરોપમનું, એક નવકાર 500 સાગરોપમનું પા ભણે. તો આપણા બધા માટે તો નવકાર નરકના દ્વાર તો બંધ જ થઈ ગયા હોય. આપણે તો જન્મ્યા ને એટલે સૌથી પહેલા આપણા કાનમાં આપણા માતા પિતાએ નમસ્કાર મહામંત્ર આપ્યો છે. કેટલા પુણ્યશાળી છીએ આપણે કે આપણને સૌથી પ્રથમ કાંઈ પણ શબ્દ સંભળાયો હોય આ જન્મ પામીને તો નમસ્કાર મહામંત્ર. એક બાંધી નૌકારવાળી એટલે 54,000 સાગરોપમનું પાપનો નાશ થાય. અહીંયા તો આપ બધા રોજની 50 બાંધી પારાની નૌકારવાળી ગણો છો. આપને બધાને ખૂબ વંદન કરું છું. મને તો ગણિત આવડતું નથી. જો એક બાંધી પારાની નૌકારવાળીથી 54,000 સાગરોપમ રોજના 50 એવા 20 દિવસ એને શું મળે? તો એને આરાધના ધામના અનુષ્ઠાનમાં પ્રવેશ મળે. કેટલી ઉત્તમ વાત છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ પોતાની માતાના આત્મશ્રેયાર્થે 1 કરોડ નવકારના જાપ ભેટમાં આપ્યા. તો એ કહે છે કે મારી માતાનું ઋણનો હું 1 ટકો પણ ચૂકવી નહીં શકું. પણ ચૂકવવું જ હોય તો આપણે ફક્ત ને ફક્ત નવકાર મંત્રના જાપ કરીને જ એ ચૂકવી શકીએ છીએ. અમારા પૂજ્ય ભાઈ હંમેશા અમને કહેતા કે જેને નવકારના 68 અક્ષરોમાં પોતાનું અક્ષયપદ દેખાતું નથી એ નિરક્ષર છે, અભણ છે. જો આપણું અક્ષય પદ આપણને નૌકારમાં દેખાતું નથી તો ગમે એટલું ભણ્યા ઝીરો છીએ, મીંડું છીએ. નૌકારમાંથી ઉદ્ધૃત કરેલો એક બીજો નાનો મંત્ર છે, નમો લોએ મંગલમ. નમો એટલે નૌકાર મહામંત્રનો પહેલો શબ્દ, જે 24 શબ્દ છે એમાંથી પહેલો શબ્દ છે નમો. મધ્ય મંગલ રૂપે લોએ અને અંતિમ મંગલ રૂપે પઢમમ હવૈ મંગલમ, એટલે એક નવો નાનો મંત્ર છે નમો લોએ મંગલમ. સાહેબજી કહેતા કે ત્રિસંધ્યાએ 12 નૌકાર રોજ અચૂક ગણવા. આપણ એમ થાય શું થાય નથી, ભાઈ ગમે ત્યાં હોય ને, બપોરે 12 વાગે ને 12:05 જમવા બેસે, પણ 12 વાગે ને ગમે આવ્યા હોય, ફોન ચાલતો હોય, કાંઈ પણ ચાલતું હોય, વાહન પણ ચાલતું હોય તો એક બાજુ ઉભું રખાવી દેશે. ત્રણેય સંધ્યાએ 12 નૌકાર અચૂક ગણવાના, એટલે ગણવાના. રસ્તામાં કોઈ મળી ગયો અને વાત, એ ભાઈ ઉભા રહેજો, મારે 12 વાગી ગયા છે, હું એક 12 નૌકાર ગણી લઉં, કેવો અહોભાવ થાય સામેવાળાને. તો અમે પૂછીએ કે સાહેબ ભાઈ એવું કેમ, જરાક આગળ પાછા ગણીએ તો શું વાંધો, કોઈક મળી ગયું હોય ને, કદાચ આપણે 12:45 ગણ્યો તો ભૂલાઈ ગયું, 1 વાગે ગણ્યું, 11 વાગે ગણી લીધું કે પાછી વળી હું બિઝી થઈ જવાની છું. તો એણે એમ કહ્યું કે ત્રિસંધ્યાએ 12 નૌકાર ગણવા, કારણ કે અનર્થ થઈ શકે તેવા સંધિકાળનો સમય હોય છે આ ત્રિસંધ્યા. તો આપણા જીવનમાં કોઈ અનર્થ જ ન થાય એના માટે મંગલ રૂપે, જેવી રીતે આપણે કીધું ને કે દીપક આવે અંધારું જાય, તો મંગલ આવે ને એટલે અનર્થને જતા રહેવું પડે. તો 3 સંધ્યાએ અચૂક 12 નૌકાર ગણવા. પન્યાસજી મહારાજે તો ત્યાં સુધી કીધું છે કે 21 દિવસ સુધી 3 સંધ્યાએ, ફક્ત 21 જ દિવસ, હા 12 નૌકાર તો જીવનભર આ જીવન, પણ ફક્ત 21 દિવસની એક એવી આરાધના છે કે ત્રણેય સંધ્યાએ ફક્ત 1-1 બાધા પારણી નૌકારવાળી ગણવાની. પ્રયત્ન કરી જજો, બહુધા સફળતા મળતી નથી. કોઈક વાર ભૂલાઈ જાય, કોઈક વાર એવી કંઈક અંતરાય અડચણ આવી જાય કે આપણા 21 દિવસની 3-3 સંધ્યાઓ સમય ચૂકાઈ જાય, કાંઈ પણ એવું થાય, પણ જો થઈ ગયું તો વિશિષ્ટ સિદ્ધિઓ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પણ એ પહેલાં જ આપણે કીધું, એ તો માઇલસ્ટોન્સ છે, આપણે તો આગળ જવાનું છે. પણ એ લબ્ધિઓ સિદ્ધિઓથી શું થાય છે, કાં એમાં મોહાઈ જવાય છે, એમાં ઊભા રહી જવાય છે અને પછી એમાંથી પાછા હટી જવું પડે છે, પાછળ જવાય છે, આગલો આપણો પ્રવાસ યાત્રા બંધ થઈ જાય છે. અને કાં એને નજરઅંદાજ કરીને આગળ જઈએ છીએ ને, તો એની ઘણી બધી શક્તિ આપણને કામમાં આવે છે. આકાશગામીની જે વિદ્યાઓ સિદ્ધિઓ બધી જે આપણે સાંભળીએ છીએ પૂર્વ સૂર્યોને હતી, તો એને દરરોજે 5 મહાતીર્થના દર્શને જઈ શકતા હતા, તો કામમાં આવે છે. પણ આપણે જો ત્યાં અટકી ગયા તો અટકી ગયા. પ્રભુ કૃપા છે ને એક સરખી વર્ષે છે, પણ જન્મો જન્મથી આપણું પાત્ર ઊંધું છે, એટલે આપણા સુધી પહોંચતી નથી. આપણા અસ્તિત્વનું વ્યક્તિત્વનું પાત્ર સીધું કરનાર છે આ નમસ્કાર મહામંત્રના જાપ. એટલે પ્રભુ કૃપા જે એક સરખી યુગોથી અનવરતપણે જે વરસે છે, એને આપણી અંદર જો લેવી હશે તો આ નમસ્કાર મહામંત્રના જાપથી આપણું પાત્ર સીધું થશે અને વૃષ્ટિ ઝીલાશે. એ ઝીલવા માટેનો આ જાપ છે નમસ્કાર મહામંત્રનો. તીર્થંકરોની પૂજાદી સહિત નમસ્કાર મહામંત્રના 1,00,000 જાપ જપવાથી તીર્થંકર નામ કર્મ સમૂહ પુણ્ય બંધાઈ શકે છે. આપ બધા તો અહીંયા ભાવિ તીર્થંકરો છે, છો આપને હું નમસ્કાર કરું છું. નૌકારના 5 પદ છે ને, એમાં 35 અક્ષરો છે, આપણને બધાને ખબર છે. હવે નમસ્કાર મહામંત્રની જુદી જુદી રીતે જે એને ગણવાની રીતો બતાડી છે ને, એમાંથી આ એક બીજું પણ છે કે જે 5 પદ છે, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવસાહુણમ, આ 5 પરમેષ્ઠીના વંદન રૂપી જે 5 પદો છે એમાં જે 35 અક્ષરો છે એ દરેક અક્ષર ઉપર એક અનુસ્વાર અને બાજુમાં નમઃ મૂકીને એક મંત્ર બને છે. નમ નમઃ, પહેલો અક્ષર નમોમાં ન, એની પર અનુસ્વાર એટલે નમ, બાજુમાં નમઃ એટલે નમઃ. તો 35 દિવસનું એક અનુષ્ઠાન છે જે આપણે બધા કરી શકીએ છીએ. પહેલો અક્ષર પહેલે દિવસે 10 માળા પહેલા અક્ષર વર્ણમાતૃકાનું ધ્યાન ધરીને જે આપણે આમાં જોઈએ છીએ એ રીતે નમ નમઃ નમ નમઃ 10 માળા. બીજે દિવસે મોમ નમઃ, કારણ કે મો છે બીજો અક્ષર. ત્રીજે દિવસે અમ નમઃ, એની 10 માળા. ચોથે દિવસે રીમ નમઃ, હમ નમઃ, તામ નમઃ, હણમ નમઃ. આઠમા દિવસે ફરીથી નમો સિદ્ધાણમ ચાલુ થશે એટલે નમ નમઃ. એવી રીતે 35 દિવસ સુધી રોજ એક એક અક્ષર નો અનુસ્વાર મૂકી નમઃ મૂકીને જો જાપ કરીએ તો ચેતનાના ફુવારા ઉડે છે, શક્તિનું જાગરણ થઈ જાય છે. પણ કેવી રીતે? પહેલાં જ આપણે બે શબ્દ શીખી લીધા છે, એકાગ્રતાપૂર્વક અને સમર્પણપૂર્વક. આપણું મન આહટ દોહટ ચિંતવતું હોય અને એમાં આપણને એમ થાય ચાલો આજની 10 માળા પૂરી, 10 મિનિટમાંય થઈ શકે, 1 કલાકમાંય થઈ શકે. અને જેમ સાહેબજીને પ્રશ્ન કર્યો તો બહેનોએ કે એક નવકાર એક સામાયિકમાં, બે સામાયિકમાં, 3 કેવી રીતે ગણાય? અરે પર્યુષણના 8 દિવસ પૂરા થયા ત્યારે સાહેબજીએ કીધું હતું એ રીતે કિરણભાઈએ એક નવકારનો કાવસક પૂરો કર્યો હતો, ફક્ત એક નવકાર. આપણે તો આમ બસ આજે કામ પતી ગયું, મેં આ નવ અનુષ્ઠાન ચાલુ કર્યું છે, 35 દિવસની મારે 350 માળા કરવાની છે, મન પરોવાય ન પરોવાય, કોણ આવ્યું કોનો ફોન આવ્યો, બધામાં આપણું ધ્યાન હોય તો એ મંત્ર ચૈતન્ય કેવી રીતે જાગૃત થાય? તો આ બે શબ્દો ખાસ યાદ રાખવાના છે, એકાગ્રતાપૂર્વક સમર્પણપૂર્વક. તો આ રીતે શક્તિનું જાગરણ કરવા માટે, કારણ કે શક્તિ વગર છે ને કંઈ જ નથી થતું. આપણને બધાને ખબર છે, સાહેબજી આજે કીધું કે આત્મા આપણા હાથમાં છે, દેહ આપણા હાથમાં નથી. એકવાર અશક્તિ આવે પછી ઘણા ભલભલા સાધકોના મોઢેથી એ ગુરુ મહારાજોને કહેતા હોય છે કે સાહેબજી જ્યારે કષ્ટ આવ્યું, કેન્સર આવ્યું, ત્યારે મને નવકાર ગમતો જ નહોતો, મને એનું ધ્યાન કરવું ગમ, કોઈ બોલે તેમ થતું તો હવે તમે ચૂપ રહ્યો, મનમાં ચાલતા હતા પણ નહોતી મજા આવતી, એમાં ચિત્ત લાગતું નહોતું. તો જ્યાં સુધી આપણી મનોભૂમિમાં આ બીજ ઊંડે સુધી નહીં વવાય ત્યાં સુધી આપણને એ વ્યથા રહેવાની જ છે. આપણે રોજ પંચસૂત્ર બોલીએ છીએ, બોલીએ છીએ, બધા બોલીએ છીએ. શું છે એમાં? દુષ્કૃત ગરહા, સુકૃત અનુમોદના અને બરાબર 4 શરણા. હવે નવકારના પ્રથમ 5 પદ છે ને, આ પંચસૂત્ર અને નવકાર એ બંને એકબીજા સાથે કેવી રીતે સંમિલિત છે? પંચસૂત્ર તો મોટું છે, આપણે બોલીએ એનો અર્થ ખબર હોય ન હોય, અર્થ સાથે બોલીએ, પણ એક નમસ્કાર મહામંત્રમાં પણ કઈ રીતે પંચસૂત્રની 3 ભાવનાઓ પ્રવિષ્ટ છે, સંમિલિત છે એ બતાવ્યું છે. કે નવકારના પ્રથમ 5 પદમાં શું છે? નમો 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 શરણાગતિ છે, શરણાગતિ સૂચક આ 5 પદો છે. પછીના 2 પદ એસો પંચ નમકારો સવપાવપણાસણો દુષ્કૃતની ગરહારૂપ છે, અને એના પછી મંગલાણંચ સવે સેમ પઢમમ હવૈ મંગલમ સુકૃતની અનુમોદનારૂપ છે. આખું પંચસૂત્ર આમાં સમાવિષ્ટ છે. અરે નવકારનું જે પહેલો પદ છે ને, નમો અરિહંતાણમ, એમાં પણ પંચસૂત્ર આવી ગયું છે. કેવી કેવી અનુપ્રેક્ષાઓ કરી છે પન્યાસી મહારાજે, કઈ રીતે? તો કહે છે કે નમો એ દુષ્કૃત ગરહા છે. આપણે નમો કહીએ, માફી માંગી તો જ નમન થાય આપણાથી, એ દુષ્કૃતની ગરહા થઈ ગઈ. અરિહંત શું છે? અરિહંતાણમ સિદ્ધાણમ શું છે? અરિહંતાણમ સુકૃતની અનુમોદના, એમના ગુણોનું બહુમાન. તો એના ગુણોનું આપણે બહુમાન કરતા અરિહંત 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 બોલીએ તો એ સુકૃતની અનુમોદના થઈ. અને તાણમ આપણને બધાને ખબર છે ત્રાણ શરણરૂપ. તો ખાલી નમો અરિહંત આણમ, આણમ એટલે આજ્ઞા પણ થાય છે. આજ્ઞાને શરણે જઈએ એટલે આપણો ઉદ્ધાર નક્કી જ છે. પૂજ્ય ભાઈ હંમેશા કહેતા કે રોજ સવારે ઉઠું ને એટલે મને આમ 24 સોના મહોર જેવા 24 કલાક પ્રભુએ મને આપી દીધા હોય. જા શશિકાંત, જેમ વાપરવા હોય ને આ સોના મોરને વાપર. હવે એને કેમ વાપરવી આપણા હાથમાં છે. કે હું સવારે ઉઠું ને તો મને 68 અક્ષર આમ હીરા જેવા ચમકતા મને બધી બાજુ દેખાયા કરે છે. શું મંત્રના જાપ કર્યા હશે, શું એ લયમાં કેવા એક તાન થઈ ગયા હશે. આપણે ઉઠીએ ને એટલે આપણને 17 ઉપાધિની ચિંતાઓ, સંસારની, સંબંધની, બધાની આવવા માંડે. બહુમાં બહુ તો હા ઉઠીએ એટલે ચલો નવકાર બાર ગણી લીધા, પછી પગ જમીન પર મૂક્યો, નાસિકા જે બાજુની ચાલતી હોય, અને પછી ચાલો જલ્દી હું આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં, લિસ્ટ કરી લઉં, આજે આટલા કામ કરવાના છે આ તે. પણ જે ખરેખર આ નવકારમય થઈ ગયા છે ને એવા સાધક આત્માઓને તો અહીંયા બધે બસ એ જે વર્ણની પૂદગલની વર્ગણાઓ જે છે ને એટલી બધી એને સહાય કરે છે કે નવકારના અક્ષર સિવાય ક્યાંય કાંઈ દેખાતું જ નથી. ભાઈ હંમેશા કહેતા કે 24 સોના મોર તો આપી, તો ભારતી તું કેવી રીતે એને વાપરીશ. આપણે તો શું જવાબ દઈએ, આપણી રીતે દઈએ કે હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. ઓકે, એમાં કેટલા કલાક વપરાણા, 2, 3, 4, પછી શું કરીશ. ઓફિસે જઈશ, આ કામ કરીશ, આ કામ કરીશ, પછી શું કરીશ, બાળકોને આમ કરીશ, આમ કરીશ. બસ તું આ બધું કર, ચાલ મારે કઈ વસ્તુની ના નથી. પણ આ 24 સોના મોહર મળી છે તો આપણે એનું ભાડું તો ચૂકવવું પડે ને, તો એના ભાડા રૂપે દર કલાકે એક બાધા પારણી નવકારવાય, એટલે એક સોના મોહર નું મૂલ્ય ચૂકવાયું, એક બાધા પારણી નવકારવાની રોજ 24. હવે તમે રાતના ધારો કે 6 કલાક સૂતા છો તો એ સૂતા પહેલાં તમારે એવી રીતે એડજસ્ટ કરવાનું કે અમુક કલાકો બે બે ગણી લ્યો અનુકૂળતા હોય ત્યારે. પણ 24 કલાકમાં 24 બાધા પારણી નવકારવાની. બસ કે નવ મને એમ થાય કે મારા ઘરમાં આવેલા આત્માઓની નરકના દ્વાર તો હું બંધ કરી દઉં કે નહીં, બીજું કાંઈ કરું ન કરું. એટલું બધું અમને તો મળ્યું છે આવા શ્રવણ ભગવંતો, ગુરુ ભગવંતો, માતા પિતા, દાદી માં બધા તરફથી, કે અમને ઘણીવાર શરમ આવે છે કે આટલું મળી ગયા પછી કેમ અહીંયા છીએ. પણ આ બધા એમાં એવા આશીર્વાદ આપજો કે આ બધાએ દેખાડેલા માર્ગે આપણે બધા સાથે સંચરણ કરી શકીએ. જે આજીવન નૌકારને સેવે ને એને ચરમ ક્ષણોમાં સમાધિ સહ ઈચ્છા મૃત્યુ મળે જ છે. કેટલાય મહાત્માઓના, મહાશ્રાવકોના મૃત્યુની ક્ષણો મને બહુ જ એમાં રસ છે. હું હંમેશા બધાનું જાણું છેલ્લે શું થયું. કોઈ પણ સાધકનો ખ્યાલ આવે કે તેઓ દેહથી દિગંત થયા તો હું તરત પૂછું કે એમની અંતિમ ક્ષણો કેવી હતી, અને તરત મને મારી અંતિમ ક્ષણો દેખાય. હે પ્રભુ, મને પણ આવું મૃત્યુ આપજો. તો આવું જો ઈચ્છા મૃત્યુ આપણને જોતું હશે તો આ જીવન નવકારને સેવવો જ પડશે. જસ મણે નવકારો સંસારો તસ કિમ કુણહે. નવકારની કેડીએ આપણા સૌનું એકવાર સંચરણ ચાલુ થઈ ગયું છે. હવે બીજા એકેય ફાંટામાં, કોઈ વિષય કશાયના એક પણ ફાંટામાં આપણાથી જવાય જ નહીં. જકાર સાથે જઈએ તો આપણી આંખ શરમથી ઝૂકી જાય. નમો એટલે ન મમ, નમો એટલે નમન, નમો એટલે ન મન. અહમ માંથી આજે સાહેબજીએ કીધું કે જે પતલો પડદો છે આપણા અને પરમાત્મા, આત્મા પરમાત્મા વચ્ચે એક પતલો પડદો છે એ અહમનો છે. તો અહમમાંથી અરહમમાં જવાનું છે. તો અહમ અને અરહમમાં શબ્દની રીતે ખાલી રમ નો ફેર છે. રમ છે ને એ અગ્નિનું બીજ છે, અને એ રમ 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 એનો પણ જાપ કરીએ ને તો આપણા કેટલાય પાપ બળીને નાશ થઈ જાય. કારણ કે અગ્નિ એનો બીજ મંત્ર છે, રમ. હવે આપણે ન મનમાં જવાનું છે, નમનથી. આ નમસ્કાર મહામંત્રને નમન કરવાથી ન મનમાં જવાનું છે. તો મનની જે ગતિ છે એને અવળી કરે છે આ નમો. સાહેબજી પોતાની એક ડાયરીમાં નોંધે છે કે એકાક્ષરી કોષ છે, એનો અર્થ કોષ છે. સાહેબજીએ વાંચ્યો હશે સાહેબજી, એકાક્ષરી કોષ છે, એમાં ન એક એક અક્ષરના અર્થ બતાડ્યા છે કોષમાં. તો જે ન છે ને એનો અર્થ છે સૂર્ય, અને મનો અર્થ છે ચંદ્ર. જ્યારે આપણે મ ન બોલીએ છીએ ને ત્યારે પહેલું શું છે? મ. તો મ એટલે ચંદ્ર, એટલે ચંદ્રનું પ્રભુત્વ વધારે છે આપણા ઉપર. જ્યારે આપણે મનનું જ માનેલું, મનનું જ ચિંતવેલું બધું કામ કર્યા કરીએ તો એ મન એટલે મ આગળ છે. મ માંથી જેવા નવકાર મહામંત્રને કારણે નમમાં જઈએ છીએ ને એટલે સૂર્ય. હવે ચંદ્ર એટલે મન, અને સૂર્ય એટલે આત્મા. હવે જ્યારે મનમાં છીએ, મ અને ન, ચંદ્ર આગળ છે, મન આગળ છે, તો આપણી આખી જિંદગી મન પ્રમાણે જીવશું. એટલે શું થશે? વિષયો. આપણું મનને તો શું ગમે છે? બસ આપણા વિષય પ્રધાન જીવન ગમે છે. પાંચે પાંચ ઇન્દ્રિયોની પુષ્ટિ, અને કશાયો આવે ત્યારે અવેરનેસ નથી આપણામાં કે આ બધું મારાથી ખરાબ થઈ ગયું. 18 પાપા સ્થાનકો આરામથી ફેરીએ છીએ. એ બધાનું કારણ શું છે? મન, એમાં આગળ ચંદ્ર મન છે. પણ જેવું નવકાર મંત્રને કારણે ન મ પેલો ન, ન એટલે સૂર્ય, જેવો આત્મા બધી વસ્તુમાં આગળ આવી ગયો એટલે મન પાછળ વળી ગયું. સૂર્ય પછી આત્માને આગળ રાખીને જીવન શરૂ થાય છે જીવવાનું. એટલે જ નમો એ મહામંત્ર છે. મોક્ષનો સર્વ પ્રકારની સંપત્તિનું બીજ પણ એટલે જ નમો છે. નમોથી મન અંદર વળે, ભાવની ભરતી આવે. આપણે બધા આજની જ સવારે, મને તો એટલી બધી વાર ભાવની ભરતી આવી ગઈ, એમ થઈ ગયું ઓહો હો, અહીંયાથી ઘરે પાછા જવાય જ નહીં. શું અનુષ્ઠાન, શું આંદોલનો, શું આપ બધાના ભાવો. તો ભાવની ભરતી આવે, મીઠી સુગંધ આવે, અરે બાજા બજે, કેટલી બધી જાતના ધ્વનિ સંભળાય અંદરથી. પરમ શક્તિનું અવતરણ થાય. સત્યના સાક્ષાત્કાર પૂર્વે આપણને પરમ તત્વ, આપણી ને પરમ તત્વ વચ્ચે રહેલું આવરણ ખસેડી દે આ નમો મંત્ર. કારણ કે નમસ્કાર મહામંત્ર કાલાતીત છે, ભાષાતીત છે, તે સુસ્થૂળ નથી. તેની સૂક્ષ્મ નાદ સરિતાનો પ્રવાહ શાશ્વતીના સંગીતમાં અનવરત કાળથી ચાલ્યો આવે છે. મંત્રના નાદનું એક આખું વિજ્ઞાન છે, પણ આપણે એના પૃથ્થકરણમાં ન જઈએ. જગતજનનીએ શ્રમણ ભગવંતોએ કહ્યું છે એ રીતે બસ આ નવકારને સેવીએ. એ સંગીત એ જાગવા માટેની મંગળ ઘંટડી છે, બહુ જન્મો સુધી સૂતા. હવે આ મંગળ ઘંટડી વાગી છે તો આપણે એનાથી જાગી જઈએ. કે આ 440 મિનિટ રોજની મળે છે, કે 86,400 સેકન્ડ રોજની આપણને મળે છે, એમાં નવકારને વાવી દઈએ. 14 પૂર્વનો સાર, દ્વાદશ આંગીનો સાર, ઓહો હો, આ નવકાર કેવું રત્ન છે. ઘરમાં આગ લાગે ને ત્યારે સમજુ માણસ જેમ ઘરમાં રહેલું કિંમતી રત્ન લઈને બહાર નીકળી જાય, એવી જ રીતે 14 પૂર્વી મહાત્માઓ પણ મૃત્યુરૂપી આગ લાગે ને ત્યારે 14 પૂર્વના સાર રૂપ આ અમૂલ્ય રત્ન સમ નવકાર મહામંત્રને જ સંભાળે છે, અને એને લઈ અને બસ દેહથી દિગંત થઈ જાય છે. માનસ, ઉપાંશુ અને ભાષ્ય જાપ એમ ત્રણ રીતે થઈ શકે છે. આપણે જે અરિહંતોના ગુણનો બહુમાન સેવવાનું છે તો એનો કયો મુખ્ય ગુણ? માર્ગદર્શનપણું, માર્ગસારિતા, સિદ્ધો અવિનાશીપણું, આચાર્યોનું સદાચારીપણું, ઉપાધ્યાયજીઓનું વિનયીપણું, અને સાધુઓનું સહાયકપણું. આ પાંચ મુખ્ય ગુણને સંભાળીને એમને વંદન કરીએ છીએ, તો આ પાંચ પદથી અહીંયા બેઠા પાંચ તીર્થની યાત્રા થઈ જાય છે. કઈ રીતે? અ થી અષ્ટાપદજી, સી થી સિદ્ધાચલજી, આ થી આબુજી, ઉ થી ઉજ્જયંત ગિરનારજી અને સા થી સમ્મેદ શિખરજી. બોલો, એક નૌકાર, પહેલા પાંચ પદ, અહીંયા બેઠા પાંચ મોટી યાત્રાઓ. આપણે અસિયા ઉષા એટલું જ ખાલી રોજ બે માળા ગણીએ ને, 200 વાર ગણીએ ને, એટલે એક ઉપવાસનું ફળ. કેટલું સીધું કરી દીધું છે આપણને. જ્યાં સુધી આપણે કાંઈક તો કરવાનું જ છે, તો પુણ્ય બાંધવું પડશે. છેલ્લે તો પાપ, પુણ્ય, મોક્ષની અભિલાષા બધું છોડવાનું છે, સાહેબજીએ કીધું એમ. પણ પાપ ન કરીએ અને પુણ્યની જરૂર આપણને ડગલે પગલે જન્મો જન્મ પડવાની જ છે જરૂર, તો અસિયા ઉષા, અસિયા ઉષા, અસિયા ઉષા, બસ પાંચ અક્ષરનો આ જાપ, એની બે માળા, એક ઉપવાસનો લાભ. અરિહંત ચાર અક્ષર, અરિહંત અરિયંત અરિયંત અરિયંત, ચાર માળા, એક ઉપવાસનો લાભ. ખાતે પીતે, પછી અરિહંત સિદ્ધ, એની ત્રણ માળા, એક ઉપવાસનો લાભ. ખાલી અ, અમનભાઈનો અ નહીં, અરિહંત. મનમાં એકદમ એક અવેરનેસ હોવી જોઈએ કે હું અરિહંતનો અ બોલું છું. ફક્ત અ ની પાંચ માળા, એક ઉપવાસનો લાભ. બધું ગણતા આ પાંચ ઉપવાસ આપણને રોજ ખાતા પીતાનો લાભ મળે, કેટલી મિનિટ થાય, કેટલી ઓછી મિનિટો, અને કેટલો લાભ. અને સફેદ કમળમાં 108 વાર ચિંતન કરીએ નમસ્કાર મહામંત્રનું, નવપદનું, તો પણ એક ઉપવાસનો લાભ. શું આમાં તો એક બાંધી પારાને નૌકારવાળી 54,000 સાગરોપમનું પાપનો નાશ કરે. તો આપણે હવે એટલું તો નક્કી કરવું જ જોઈએ કે આ અનુષ્ઠાન છે ને એ સમન્વયનો અનુષ્ઠાન છે. જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ ત્રણેય આમાં છે. એકવાર નૌકારનો અર્થ સમજી લીધો, જ્ઞાનયોગ સધાઈ ગયો, એને બહુમાનપૂર્વક વંદન કરીએ છીએ, ભક્તિયોગ સધાઈ ગયો, અને જે માળા મંત્ર જાપ કરીએ છીએ એ કર્મયોગ સધાઈ ગયો. એક નૌકારમાં આ ત્રણે ત્રણ યોગ સમાવિષ્ટ થઈ જાય છે. પૂજ્ય ભાઈને જ્યારે બાયપાસ સર્જરી થઈ અમેરિકામાં અને એને એનેસ્થેશિયા અપાયું, ત્યારે પણ એની આંગળીઓ આમ નૌકાર ગણવાની મુદ્રામાં ચાલુ જ હતી. ડૉક્ટરો બહાર આવ્યા અને કીધું કે આને એનેસ્થેશિયા કેમ લાગતું જ નથી, એની આંગળી તો બંધ થતી જ નથી. ત્યારે અમારા પૂજ્ય મમ્મીજી અનુપમાબેને કહ્યું કે એમને એનેસ્થેશિયા લાગી જ ગયું છે. આપ ચિંતા નહીં કરો, આપ બાયપાસ સર્જરી ચાલુ કરી શકો છો. આ એમના એટલું ઊંડે સુધી વવાઈ ગયું છે કે તમારું ગમે એવો એનેસ્થેશિયા અમેરિકાનું હશે ને, તો એના શરીર ઉપર, એના મન ઉપર એ અસર નહીં કરે. એમ થાય કે આ શું હશે, નૌકાર, નૌકાર. આપણે ખાલી ગાય છે નૌકાર મારો બેલી છે, પણ આ જે છે ને કર્મયોગ, ત્યારે ખબર પડે કે આપણે ખરેખર એને બેલી માનીએ છીએ કે નહીં. એ એમ કહેતા હંમેશા કે નદી ક્યાં નકશો લઈને નીકળે છે, એ તો બસ વહે છે. આપણે પણ બસ નદીની આ ગંગા ધારામાં વહેવાનું છે. કસ્તુરીની જેમ આનંદ ઝરણું આપણી અંદર જ છે, એ ઉછીનો ક્યાંય નહીં મળે એ આનંદ. આમ્રપાલી એક નૃત્યાંગના જ્યારે ભગવાન બુદ્ધ પાસે ગઈને એમ કીધું કે મને તો સંસારના રાગ રંગમાંથી સમય જ મળતો નથી, આપ મારા વતી થોડી સાધના ન કરો, તો ભગવાન બુદ્ધે એને એમ કીધું કે હા, એ કે તમને જોઈએ ને એટલી હું સંપત્તિ આપું, મારે તો 7 માળની હવેલી છે, મારી પાસે તો ખૂબ જ ધન છે, આપ કયો એટલું ધન આપીશ, પણ આપ મારા વતી સાધના કરજો, કારણ કે મારી પાસે તો જરાય સમય નથી આ સંસારના રાગ રંગમાંથી. તો ભગવાન બુદ્ધે કીધું કે અમને કોઈ ધનની તો આવશ્યકતા નથી, પણ એક કામ કરો, તમારી જે 7 માળની હવેલી છે ને, એની અટારીની ઉપર રાત્રિના ભાગે થોડા દીવા કરજો, કારણ કે અહીંયા મારા શિષ્યોને જંગલમાં અંધારામાં કોઈ પ્રકાશની વ્યવસ્થા નથી. તો આમ્રપાલી બોલી, અરે ભંતે, મેં તો આપને પ્રાજ્ઞ માનેલા, અને આપ તો કેવી વાત કરો છો. અહીંયાથી 7 કોશ દૂર મારી અટારી મહેલ, ત્યાં નાના નાના ટમટમતા દીવા, અહીંયા તમારા શિષ્યોને રાત્રિના ભાગે કેવી રીતે અજવાળું આપશે? ત્યારે ભગવાન બુદ્ધે એને કહ્યું, અપ દીવો ભવ. અધ્યાત્મની દુનિયામાં ઉછીના અજવાળા ચાલતા નથી. તારી આત્મજ્યોતિને તું પોતે જ પ્રગટ કર. હું તારા વતી સાધના ન કરી શકું. મેં એકવાર ભાઈને પૂછ્યું કે આપણે જે સાધના કરીએ છીએ સાચા માર્ગે છે એ કેવી રીતે ખબર પડે? તો એણે કીધું કે જો રોજે રોજ તારા ચિત્તની પ્રસન્નતા વધતી દેખાય તો માનવું કે તું સાચા માર્ગે છો. કેટલું સીધું સરળ વિજ્ઞાન, ગણી જે ગણીએ. પછી હું રોજ સવારે આ બેરોમીટર લઈને બેસું કે કાલે મારી ચિત્તની પ્રસન્નતા આટલી હતી, આજે આટલી થઈ કે નથી થઈ. જો નથી થઈ તો હું કાંઈ ખોટા માર્ગે છું. પાછું તરત આપણે ત્યાં આવી જવાય છે, અને એ પ્રસન્નતા ત્યાં ને ત્યાં જ્યારે રહે ને, એટલે ભાઈની જેમ પછી ગવાઈ જાય, મેરા સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાને રે. અને સવી જીવ કરું શાસન રસીની ભાવના આપણામાંથી ઉછાળા મારે. જ્યારે આપણે નૌકારને સેવવા માંડીએ છીએ ને, ત્યારે એક જ વસ્તુ આવે છે, કરીશ્યે વચનમ તવ, આપ જેમ કહો તેમ સોંપાઈ જવાનું. એટલું કોઈ પણ આપણી સામે આવે એમાં હા ભલે જરૂર ચોક્કસ એમ જ થશે. કેટલું સુખમાં લીન નહીં, દુઃખમાં દીન નહીં, આ એનું બેરોમીટર છે કે આપણે જે નૌકાર ગણ્યો કે ગણીએ છીએ, તો આપણે જો સુખમાં લીન થઈ ગયા તો નથી હજી બરાબર નૌકાર અંદર વવાયો. જો દુઃખમાં દીન થઈ ગયા તો પણ હજી અધુરાશ છે, કચાશ છે. જેમ પ્રભુએ ત્રિપદી આપીને એમ પૂજ્ય ભાઈ શશિકાંતભાઈ અમારા પિતાજી અમને ત્રિપદીનું મહામોલું નજરાણું આપીને ગયા છે. એમની ત્રિપદી શું હતી? કે ક્યારેય પણ કાંઈ પણ થાય ને, આ જ 3 વાક્યો સામેવાળાને કહેવાના, આઈ ફરગીવ યુ, હું આપને ખમાવું છું, આપ પણ મને ખમાવી લેજો, હું આઈ ફરગીવ યુ. બીજું આઈ લવ યુ, પ્રેમ, સમસ્ત જીવ માત્ર માટે પ્રેમ, મૈત્રી. અને ત્રીજું આઈ થેન્ક યુ, કૃતજ્ઞતા, આભાર. બસ કે તમે આ ત્રિપદીથી ચાલશો તો કોઈ દિવસ પાછા નહીં પડો. કેવી સરસ આ સંસારની ત્રિપદી છે, આઈ ફરગીવ યુ, આઈ લવ યુ, આઈ થેન્ક યુ. બસ આપણને કોઈને ખબર નથી કે આવતીકાલ પહેલાં આવશે કે આવતો ભાવ પહેલાં આવશે. અહીંયાથી જશું બહાર અને આપણું મૃત્યુ થઈ જશે. ખબર નથી કે આવતીકાલ પહેલાં આવશે કે આવતો ભાવ પહેલાં આવશે. બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે શ્યો સંતાપ. કેવું કેવું પૂર્વ સૂર્યો આપણા માટે લખીને ગયા છે. કે પછી ઉદય વખતે સંતાપ કરીએ પણ બંધ વખતે ચેતતા નથી, તો એ જે ચેતવાની ક્ષણની ઉન્માદ જે આપણને જગાવે છે એ છે નૌકાર મહામંત્રના જાપ. કારણ કે નમો અનુરાગ વાચક છે, આઈ લવ યુ. અરિહંતાણમ અનુગ્રહ વાચક છે, અરિહંતો, આપણું પાત્ર સીધું થઈ ગયું, એનો અનુગ્રહ હવે ઝીલાય છે અને ચેતનાની બારાખડી હવે ઉકેલાવા માંડે છે. નૌકારે કામદુહી કામદાહી ક્લેશ જઈ કર્મ જઈ કાલન જઈ, એવી પ્રગટ અરિહંતની સ્વયં પ્રતિમાજી છે. બોલો કેટલી મોટી વાત કહી દીધી આમાં તો. ઓહો હો હો, આપણે તો દર ક્ષણે પ્રભુજીની પૂજા કરી શકીએ એમ છે. ખાલી નાઈને વસ્ત્ર પહેરીને દેરાસરમાં જઈને નવ અંગે કરી એટલી જ નહીં, કારણ કે આ નૌકાર તો એવો છે કે ઇહમ દેહ દેવ વીણા, આ દેહ દેહ નથી, દેવની વીણા છે. એમાંથી ઝંકૃત થઈ શકે છે 68 અક્ષરોનો નાદ પ્રત્યેક ક્ષણે. નાની હતી ને ત્યારે પપ્પાને બહુ ફરિયાદ કરતી કે આટલા બધા જીવો કેમ દુઃખી છે, ભગવાન કેમ કંઈ કરતા જ નથી. પપ્પા તમે એમ કહો છો, ભગવાનને તું પ્રાર્થના કર કે આ બધાના જીવોનું દુઃખ દૂર થઈ જાય. પણ પપ્પા આવી હોય આવી આવી ગરીબી આવી દુઃખી આવું આવું ન ચાલે, આવું ભગવાન તો કાંઈ કરતા જ નથી, તો એવા ભગવાનને હું શું કામ રોજ પૂજા કરવા જાઉં, હું શું કામ રોજ સામાયિક કરું, હું શું કામ રોજ પાઠશાળામાં ભણવા જાઉં, આટલી બધી કેમ બધાને આટલું દુઃખ છે. તો જ્યારે એકવાર અમે ફરવા ગયેલા અને હિલ સ્ટેશન હતું અને હું લગભગ 7-8 વર્ષની ઉંમરની હોઈશ અને મને બરાબર યાદ છે અમે લેકના કિનારે પિકનિક કરવા હોટલમાંથી બધું થોડુંક નાસ્તો બધું લઈને ગયા હતા, જમરૂખ હતા, નિમક, મમ્મીએ શું આમ નાના બાળકો માટે શું ન લીધું હોય, તો પાણી ગ્લાસ બધું હતું. તો પછી એમ કીધું કે ચાલ, 10મી વાર મેં પૂછ્યું કે જો આવા હિલ સ્ટેશન ઉપર કેટલા બધા દુઃખી લોકો છે, અહીંયા કેટલા બધા લોકો માંગે છે, કેટલા બધા પીડાય છે, આ ભગવાન આપણા કાંઈ કરતા જ નથી. ત્યારે પપ્પાએ કીધું ચાલ હવે એક કામ કર, પેલું આપણો સામાન છે ને એમાંથી એક ગ્લાસ લઈ આવ, નિમક લઈ આવ અને એક ચમચી લઈ આવ. ઓકે, નાની હતી રમત થઈ ગયા તો મજા પડી ગઈ, લઈ આવી. અચ્છા હવે એક ચમચી ભરીને આ પાણી જે છે ને ગ્લાસમાં રેડ, આખો ગ્લાસ ભરાય એમાં એક ચમચી મીઠું નાખ, નિમક નાખ્યું, હલાવ્યું, પછી કે હવે ચાખ. ખબર જ હતી કે આ તો એકદમ ખારું ખારું લાગશે, એટલે મેં ચાખીને કીધું થું 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 આ તો બહુ જ ખારું છે. અચ્છા ચાલ હવે આપણે લેક તળાવના કિનારે જઈએ. અમે ત્યાં ગયા, પાછી મને સરસ મજાની ગેમ રમાડી કે ચાલો હવે તું પાછી એટલું જ ચમચી ભરીને મીઠું લે. લીધું, હવે આ તળાવમાં નાખ, નાખ્યું, પછી કીધું કે હવે તળાવનું પાણી ચાખ, તો ચાખ્યું. મેં કીધું આ તો બહુ મીઠું છે, તો કેમ, તે નિમક તો બેમાં સરખું નાખ્યું છે, તો કેમ આમ થયું. ત્યારે ખબર પડી, એટલો એક પાઠ આપ્યો મારા પપ્પાએ કે જ્યારે દુઃખ પડે ને ત્યારે આપણું પાત્ર જો ગ્લાસ જેવું હોય ને તો આપણે તળાવ જેવું કરી નાખવું પડે, કારણ કે દુઃખ તો બધે છે, બધામાં છે, એક સરખું છે, આપણા કર્મ પ્રમાણે આવે છે, પણ જો આપણું પાત્ર મોટું હશે ને તો એ દુઃખ છતાં આવ્યા છતાંય આપણને મીઠાશ, આપણી મીઠાશ નહીં જાય. આ કેટલી મોટું લેસન હતું મારી માટે કે જ્યારે દુઃખ પડે ને તો મને એમ થાય કે મને દુઃખ, આ દુઃખ દુઃખ લાગ્યું ધેટ મીન્સ કે હું પ્યાલો થઈ ગઈ છું અને મારે તળાવ થવાનું છે, તરત તળાવ થઈ જાઉં અને તરત પેલી મીઠાશ પાછી આવી જાય. તો નૌકાર એ સમજણ આપે છે આપણને કે દુઃખ બધા જીવોને પોતપોતાનામાં. અને ત્યારે પપ્પાએ મને પહેલી વાર સમજાવ્યું, સર્વે જીવાહા કર્માધીનાહા, કે પોતાના કર્મ પ્રમાણે દરેક જીવને દુઃખ આવે છે, પણ દુઃખને કેવી રીતે સંવેદવું એ આપણા હાથમાં, એ આપણા હાથમાં છે. તો એ વસ્તુ સાંભળી અને સમજી તો આ નૌકારના જાપ પછી આપણા જીવન ચૈતન્યનો પણ એટલો બૃહદ વિસ્તાર થાય આપણામાં કે ગમે એટલી વિકટ પરિસ્થિતિમાં પણ દુઃખ આપણને ખારું ન લાગે અને સરોવર સમી મીઠાશ આપણામાં બરકરાર રહે એવી આ પ્રાર્થના કરી. સાહેબજીને ખાસ કાંઈ પણ મારાથી વિરુદ્ધ બોલાઈ ગયો, શાસ્ત્રોક્ત વિરુદ્ધ, તો ખૂબ ખૂબ મિચ્છામી દુકડમ કહું છું અને બધાને મને શ્રવણદાન દેવા બદલ ખૂબ આભાર માનું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.